એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંટા ઉતરવાના છીએ જે આપણને સૌને સ્પર્શે છે. આપણું મગજ, આપણી ચેતના અને આપણો સ્વનો ખ્યાલ, એટલે કે આપણે કોણ છીએ તેની સમજ. અને આ બધું આપણે જાણીતા ન્યુરોસાયન્ટિસ્ટ માઇકલ ગઝાનિગાના ક્રાંતિકારી સંશોધન અને એમના પુસ્તકો ધ બ્રેઇન અને ધ બ્રેઇન ધ સ્ટોરી ઓફ યુ ના આધારે સમજવાનો પ્રયાસ કરીશું.
નમસ્કાર. અને આ વિષય ખબર છે આજે ખાસ મહત્વનો છે, કારણ કે હું કોણ છું એ સવાલ હવે ખાલી ફિલોસોફીનો નથી રહ્યો.
બરાબર.
વિજ્ઞાન અને ખાસ કરીને ન્યુરોસાયન્સ હવે આ સવાલના એવા જવાબો આપી રહ્યું છે જે આમ જુઓ તો આપણી પોતાની જાત વિશેની સમજને મૂળમાંથી હલાવી શકે છે.
હા, ખરેખર.
આપણું મગજ, આપણી વાસ્તવિકતા અને આપણી ઓળખ કેવી રીતે ઘડે છે તે સમજવું આજના આ ઝડપથી બદલાતા વિશ્વમાં ખૂબ જરૂરી છે એમ મને લાગે છે.
બિલકુલ. તો જેમણે આ ક્ષેત્રમાં આટલું પાયાનું કામ કર્યું છે એ માઇકલ ગઝાનિગા વિશે થોડું જાણીએ. એમને તો જ્ઞાનાત્મક ન્યુરોસાયન્સના પિતામાં ગણવામાં આવે છે.
હા, કોગ્નિટિવ ન્યુરોસાયન્સના પિતા.
તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ટા બાર્બરામાં માઇન્ડ સ્ટડી સેન્ટરના ડિરેક્ટર છે અને લગભગ 5 દાયકાથી મગજ અને મન પર કામ કરી રહ્યા છે.
એમનું નામ મુખ્યત્વે સ્પ્લિટ બ્રેઇન દર્દીઓ પરના એમના અભૂતપૂર્વ સંશોધન સાથે જોડાયેલું છે. આ એવા દર્દીઓ હતા જેમની ગંભીર એપિલેપ્સીની સારવાર માટે સર્જરી દ્વારા મગજના 2 ગોળાર્ધને જોડતા જે તંતુઓ હોય, કોર્પસ કોલોસમ, એને કાપી નાખવામાં આવ્યો હતો.
ઓહ.
અને આનાથી ગઝાનિગાને મગજના ડાબાને જમણા ભાગની જે વિશિષ્ટ કામગીરી છે અને તેઓ કેવી રીતે સાથે મળીને કામ કરે છે એ સમજવાની એક અનોખી અભૂતપૂર્વક તક મળી. આ કામ ખરેખર ક્રાંતિકારી હતું.
અને આ જ સંશોધને એમને એક અનોખો દૃષ્ટિકોણ આપ્યો. બરાબર. એમણે જોયું કે કેવી રીતે 2 અલગ થયેલા ગોળાર્ધ આમ તો સ્વતંત્ર રીતે કામ કરી શકે છે, પણ છતાં વ્યક્તિ એક અખંડ સ્વનો અનુભવ જાળવી રાખે છે.
હા, એ જ અગત્યનું છે.
અને ગઝાનિગાની બીજી ખાસિયત એ છે કે તેઓ આવા ગહન વૈજ્ઞાનિક વિચારોને પણ ખૂબ સરળ અને રસપ્રદ ભાષામાં સમજાવી શકે છે. અને એમના આ સ્પ્લિટ બ્રેઇન સંશોધનમાંથી જ ડાબા મગજનો ઇન્ટરપ્રિટર, એટલે કે લેફ્ટ બ્રેઇન ઇન્ટરપ્રિટરનો અત્યંત મહત્વનો ખ્યાલ જન્મ્યો, જેની વાત આપણે આગળ કરીશું.
હા, ચોક્કસ. અને આ ઇન્ટરપ્રિટરનો ખ્યાલ એમના પુસ્તકો અને વિચારોના લગભગ કેન્દ્રમાં છે. ગઝાનિગાનું મૂળભૂત તર્ક શું છે? કે આપણી સ્વની ભાવના, આપણી ચેતના એ મગજ દ્વારા રચાયેલી એક વાર્તા છે, એક પ્રકારનો ભ્રમ કહી શકાય.
ભ્રમ?
હા. આપણે જે માનીએ છીએ ને કે આપણા માથામાં કોઈ એક હું બેઠો છે જે બધા નિર્ણયો લે છે, બધું નિયંત્રિત કરે છે, એવું ખરેખર નથી.
તો પછી શું છે? જો કોઈ એક હું નથી તો પછી આ બધું કોણ ચલાવે છે? હમ, કોણ છે ઇન્ચાર્જ?
ગઝાનિગા કહે છે કે મગજ એ કોઈ એક યુનિટ નથી, પણ ઘણા બધા આમ સ્વતંત્ર રીતે કામ કરતા વિશિષ્ટ મોડ્યુલોનું એક સંઘ છે.
મોડ્યુલોનું સંઘ? એટલે?
એટલે કે જેમ કોઈ મોટી કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને, પોતપોતાનું કામ કરતા હોય, બસ એવું જ. અને આ બધા મોડ્યુલો વચ્ચે સંકલન સાધવા અને આપણને એક સળંગ અખંડ અનુભવ આપવા માટે મુખ્યત્વે ડાબા ગોળાર્ધમાં રહેલી એક સિસ્ટમ કામ કરે છે, જેને તેઓ ઇન્ટરપ્રેટર કહે છે.
ઓકે. એટલે આ ઇન્ટરપ્રેટર એવો ભાગ છે જે બધી ઘટનાઓ અને આપણા વર્તન માટે કારણો શોધીને એક વાર્તા બનાવી દે છે.
બરાબર, એકદમ બરાબર. આ ઇન્ટરપ્રેટર આપણા કાર્યો, આપણી લાગણીઓ, આપણા વિચારો એ બધા માટે સતત સ્પષ્ટતા અને કારણો ઘડ્યા કરે છે, ભલે તે કારણો સાચા હોય કે પછીથી ઘડાયેલા હોય. એનું કામ આપણને એક સુસંગત ઓળખનો અહેસાસ કરાવવાનું છે.
હું સમજ્યો.
એ આપણને ખાતરી અપાવે છે કે હા, આ બધું મેં જ કર્યું છે અને હું જાણું છું કે શા માટે કર્યું છે, ભલે પડદા પાછળ કંઈક બીજું જ ચાલતું હોય.
હા, આ વાત તો ખરેખર. આપણી મુક્ત ઈચ્છા એટલે કે ફ્રી વિલ અને સભાન નિયંત્રણની જે આપણી સહજ માન્યતાઓ છે એને પડકારે છે. જો આપણું વર્તન મોડ્યુલો દ્વારા થાય છે અને ઇન્ટરપ્રેટર ફક્ત વાર્તા બનાવે છે, તો પછી આપણે કેટલા અંશે આપણા નિર્ણયો માટે જવાબદાર છીએ?
હા, આ ગહન પ્રશ્નો ઊભા કરે છે.
ગઝાનિગા આપણને જૈવિક રચનાઓ તરીકે જુએ છે જેના મગજ સતત અર્થઘટન કરતા રહે છે. ચાલો આ રોમાંચક પણ થોડા જટિલ વિચારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ.
ચોક્કસ. શરૂઆત કરીએ એક મૂળભૂત પ્રશ્નથી. આપણે જે અનુભવીએ છીએ તે વાસ્તવિકતા શું છે? ગઝાનિગા બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણી ઇન્દ્રિયો બહારની દુનિયાનું સીધું પ્રતિબિંબ નથી આપતી.
ઓહ, તો પછી
આપણે જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ તે બધું મગજ દ્વારા નિર્મિત એક આંતરિક મોડલ છે, એક વાર્તા છે. મગજ બહારથી આવતા સિગ્નલોનું અર્થઘટન કરે છે અને પછી આપણી રિયાલિટીનું નિર્માણ કરે છે.
આ સમજવું થોડું અઘરું લાગે છે. કોઈ ઉદાહરણ આપી શકો આનું?
ચોક્કસ ચોક્કસ. જેમ કે ફેન્ટમ લિમ્સનો વિચાર કરો. વ્યક્તિનો હાથ કે પગ કપાઈ ગયો હોય છતાં તેને તે અંગ હજી ત્યાં જ છે એવો અનુભવ થાય. તેમાં દુખાવો કે સંવેદના પણ થાય.
હા, મેં સાંભળ્યું છે આ વિશે.
આ શું બતાવે છે? કે અનુભવ ભૌતિક અંગ પર આધારિત નથી, પણ મગજમાં રહેલા તેના નકશા પર આધાર રાખે છે. મગજ હજી પણ એ અંગ ત્યાં જ છે તેવી વાર્તા રચી રહ્યું છે.
રસપ્રદ.
બીજું ઉદાહરણ સ્પ્લિટ બ્રેઇન દર્દીઓમાં. જ્યારે કોઈ વસ્તુ ફક્ત એમના જમણા મગજને દેખાય જે બોલી શકતું નથી, ત્યારે તેઓ તેને ઓળખી શકે છે, કદાચ ડાબા હાથે દોરી પણ શકે, પણ તેનું નામ નથી લઈ શકતા. પણ જેવું તમે પૂછો કે શું જોયું, તો ડાબું મગજ જે બોલી શકે છે અને જેને કશી ખબર નથી, એ તરત જ કોઈક વાર્તા ઘડી કાઢે છે.
ખરેખર?
હા. આ બધું બતાવે છે કે આપણો અનુભવ, આપણી વાસ્તવિકતા મગજની અંદર જ રચાય છે.
જો વાસ્તવિકતા પણ મગજની રચના છે, તો પછી નિયંત્રણ કોના હાથમાં છે? શું આપણે સભાનપણે આપણા બધા કાર્યો અને નિર્ણયોને નિયંત્રિત કરીએ છીએ?
ગઝાનિગા કહે છે, મોટાભાગે નહીં. આપણા મોટાભાગના કાર્યો, શ્વાસ લેવાથી માંડીને સાયકલ ચલાવવા કે કોઈ કુશળતાપૂર્વકનું કામ કરવા સુધી, એ બધું અચેતન રીતે ઓટોપાયલટ પર થાય છે. આપણી સભાનતા, આપણી કોન્શિયસનેસ એ તો ઘણીવાર છેલ્લે જાણે છે.
છેલ્લે જાણે છે?
હા, જાણે કે ઘટના બની ગયા પછી તેને ખબર પડે.
એટલે કે હું જે વિચારું છું કે મેં આ નિર્ણય લીધો, એ ખરેખર તો નિર્ણય લેવાઈ ગયા પછીની લાગણી છે. આ તો આશ્ચર્યજનક કહેવાય.
હા, ઘણા કિસ્સાઓમાં એવું જ છે. જેમ કે બેન્જામિન લિબેટના પ્રખ્યાત પ્રયોગો થયા હતા. એમણે દર્શાવ્યું કે કોઈ કાર્ય કરવાનો ઈરાદો વ્યક્તિના મનમાં આવે એના થોડા મિલી સેકન્ડ પહેલા જ મગજમાં તે કાર્ય સંબંધિત પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે.
ઓ બાપરે.
ગઝાનિગા કહે છે કે ચેતના કોઈ રાષ્ટ્રપતિ જેવી નથી જે ઓર્ડર આપે, પણ પ્રેસ સેક્રેટરી જેવી છે જે થઈ ગયેલા કામની પછીથી જાહેરાત કરે છે.
વાહ, પ્રેસ સેક્રેટરી! આ તો જોરદાર રૂપમાં છે. જો આપણું સભાન મન નિયંત્રણમાં નથી અને વાસ્તવિકતા પણ મગજની રચના છે, તો પછી આ હું કોણ છે? ગઝાનિગા આનો શું જવાબ આપે છે?
આ જ એમના સંશોધનનો મુખ્ય મુદ્દો છે. તેઓ કહે છે કે સ્વ કે હું એ મગજમાં કોઈ એક જગ્યાએ બેઠેલી વસ્તુ નથી. આપણો સ્વનો અનુભવ એ હજારો સ્વતંત્ર મોડ્યુલોની સંયુક્ત પ્રવૃત્તિ, અને તેના પર પેલા ડાબા મગજના ઇન્ટરપ્રેટર દ્વારા રચાયેલી એક સુસંગત વાર્તાનું પરિણામ છે.
અને આનો શ્રેષ્ઠ પુરાવો ફરી પાછો એ સ્પ્લિટ બ્રેઇન પ્રયોગોમાંથી મળે છે, બરાબર?
બિલકુલ. એક ક્લાસિક પ્રયોગ યાદ કરીએ. દર્દીના ફક્ત જમણા ગોળાર્ધને જે બોલી શકતો નથી, પણ શરીરની ડાબી બાજુને નિયંત્રિત કરે છે, સ્ક્રીન પર વોક એટલે કે ચાલો શબ્દ બતાવવામાં આવ્યો. દર્દી તરત ઊભો થઈને ચાલવા લાગ્યો. જ્યારે પ્રયોગકર્તાએ એના ડાબા બોલકા ગોળાર્ધને પૂછ્યું, તમે કેમ ચાલી રહ્યા છો? હવે ડાબા ગોળાર્ધને તો સૂચના મળી જ નહોતી.
હા, એને તો ખબર જ નથી.
પણ તેણે એમ ન કહ્યું કે મને ખબર નથી. તેણે તરત જ એક તાર્કિક લાગતું કારણ ઘડી કાઢ્યું. જેમ કે, મને તરસ લાગી છે, મારે પાણી પીવા જવું છે, અથવા મારે કોક લેવા જવું છે.
ઓહો,
આ જ ઇન્ટરપ્રિટર છે. વર્તનને સમજાવવા, તેને અર્થ આપવા માટે સતત વાર્તાઓ રચતું રહેવું. આપણો સ્વ એ આ રીતે સતત રચાતી વાર્તા છે.
તો પછી આપણે નિર્ણયો કેવી રીતે લઈએ છીએ? જો બધું આમ અચેતન અને મોડ્યુલર છે, તો શું તર્ક અને વિચારણાનો કોઈ સ્થાન જ નથી? બધું બસ એમ જ થઈ જાય છે?
ના ના, એવું બિલકુલ નથી. નિર્ણય લેવાની પ્રક્રિયા એ તર્ક અને લાગણી વચ્ચેની એક ખૂબ જ જટિલ આંતરક્રિયા છે. ગઝાનિગા અવારનવાર એન્ટોનિયો ડેમાસિયોના કાર્યનો ઉલ્લેખ કરે છે.
ડેમાસિયો?
હા, જેમણે બતાવ્યું કે લાગણીઓ વગર આપણે સારા નિર્ણયો લઈ જ શકતા નથી. જે દર્દીઓના મગજના ભાવનાત્મક કેન્દ્રો જેમ કે લિમ્બિક સિસ્ટમ અને તાર્કિક કેન્દ્રો જેમ કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એમની વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું, તેઓ તાર્કિક રીતે ભલે સક્ષમ હોય પણ જીવનમાં ભયંકર નિર્ણયો લેતા હતા.
એટલે લાગણીઓ જરૂરી છે નિર્ણયો માટે.
અત્યંત જરૂરી. લાગણીઓ આપણને માર્ગદર્શન આપે છે, વિકલ્પોને મહત્વ આપે છે, એને વજન આપે છે. પ્રખ્યાત ટ્રોલી પ્રોબ્લેમ પણ આ જ દર્શાવે છે, ખરું ને?
હા, પેલો ટ્રેનવાળો પ્રયોગ.
હા, તર્ક કદાચ કહે કે એકને બચાવવા પાંચને મારવા યોગ્ય નથી અથવા ઉલટું, પણ આપણી ભાવનાત્મક પ્રતિક્રિયા એ નિર્ણયને ખૂબ મુશ્કેલ બનાવે છે. એટલે તર્ક અને લાગણી બંને સાથે મળીને કામ કરે છે.
સમજાઈ ગયું. અને આપણે ફક્ત એકલા નથી વિચારતા, બરાબર? મારું મગજ ફક્ત મારા માટે નથી. ગઝેનિગા સામાજિક પાસા પર પણ ઘણો ભાર મૂકે છે. એમનો એક પ્રશ્ન છે, મારે તમારી જરૂર કેમ છે?
ચોક્કસ. ગઝેનિગા માને છે કે માનવ મગજ મુખ્યત્વે સામાજિક સમસ્યાઓ ઉકેલવા અને સામાજિક વિશ્વમાં નેવિગેટ કરવા માટે જ વિકસિત થયું છે. આપણે જોડાણ, સિંહાનુભૂતિ એટલે કે એમ્પથી અને જૂથ જીવન માટે પ્રોગ્રામ થયેલા છીએ.
પ્રોગ્રામ થયેલા,
એક રીતે કહીએ તો. હા, મિરર ન્યુરોન્સ જેવા ખ્યાલો આ સમજાવવામાં મદદ કરે છે. આ એવા ચેતાકોષો છે જે આપણે કોઈ ક્રિયા કરીએ ત્યારે પણ સક્રિય થાય છે અને જ્યારે બીજાને એ જ ક્રિયા કરતા જોઈએ ત્યારે પણ સક્રિય થાય છે.
ઓ,
આ કદાચ સહાનુભૂતિ અને બીજાને સમજવાનો ન્યુરલ આધાર બને છે અને એટલે જ સામાજિક સ્વીકૃતિ અને સંબંધો આપણા માટે આટલા મહત્વના છે. સામાજિક બહિષ્કાર આપણને શારીરિક પીડા જેવો અનુભવ કરાવે છે, એવું પણ સંશોધન કહે છે.
વાહ, એટલે આપણે મૂળભૂત રીતે સામાજિક જીવો છીએ. અને છેલ્લે એક આશાસ્પદ વાત, શું આપણે બદલાઈ શકીએ છીએ? શું આપણું મગજ અને આપણી ઓળખ, આ બધી વાર્તાઓ એ પથ્થરની લકીર છે?
અહીં ગઝેનિગા ન્યુરોપ્લાસ્ટિસિટીના અદ્ભુત ખ્યાલની વાત કરે છે.
ન્યુરોપ્લાસ્ટિસિટી?
હા, એટલે કે મગજની પોતાની જાતને બદલવાની ક્ષમતા, નવા જોડાણો બનાવવાની અને અનુભવ તથા તાલીમ દ્વારા પુનઃસંગઠિત થવાની ક્ષમતા. આ બહુ જ મહત્વની વાત છે.
કોઈ ઉદાહરણ છે આનું?
હા, ઘણા છે. જેમ કે લંડનના ટેક્સી ડ્રાઈવરો પર અભ્યાસ થયો હતો. એમના મગજમાં જે હિપ્પોકેમ્પસ નામનો ભાગ છે, જે સ્થાનિક સ્મૃતિ માટે જવાબદાર છે, તે સરેરાશ કરતા મોટો જોવા મળ્યો.
કેમ?
કારણ કે તેઓ સતત લંડનના હજારો રસ્તાઓ યાદ રાખવાની પ્રેક્ટિસ કરે છે.
ઓ, એટલે પ્રેક્ટિસથી મગજ બદલાય છે.
બિલકુલ. ઈજા પછી પણ મગજ ઘણીવાર કાર્યને બીજા ભાગમાં સ્થાનાંતરિત કરી શકે છે, જેને ફંક્શનલ રીઓર્ગનાઇઝેશન કહેવાય. આનો સીધો અર્થ એ છે કે આપણે શીખી શકીએ છીએ, આપણે ખરાબ આદતો બદલી શકીએ છીએ અને આપણે વિકાસ પામી શકીએ છીએ. આપણી વાર્તા બદલાઈ શકે છે.
ખૂબ સરસ. આ ખરેખર આશા આપે છે. તો આ બધી રસપ્રદ ચર્ચા પરથી મુખ્ય સંદેશાઓ અને વિચારો કયા છે જે શ્રોતાઓ પોતાના રોજિંદા જીવનમાં યાદ રાખી શકે?
હા, ચાલો કેટલાક મુખ્ય મુદ્દાઓને ફરી જોઈએ, પણ વ્યવહારુ રીતે. પહેલો અને કદાચ સૌથી મોટો મુદ્દો, વાસ્તવિકતા આપણું મગજ રચે છે. આનો અર્થ એ નથી કે બહાર કશું છે જ નહીં, પણ આપણો જે અનુભવ છે એ મગજનું અર્થઘટન છે.
તો આ જાણવાથી શું ફાયદો?
આ સમજ આપણને આપણા પોતાના પૂર્વગ્રહો અને ધારણાઓ પર સવાલ ઉઠાવવા પ્રેરે છે. શું હું ખરેખર જે જોઈ રહ્યો છું તે જ સત્ય છે કે મારી માન્યતાઓ તેને રંગી રહી છે? પેલો ઇન્ટરપ્રિટર સતત કારણો અને વાર્તાઓ શોધે છે ને, બરાબર? તો એના પર સવાલ ઉઠાવતા શીખવું.
બરાબર. બીજો મુદ્દો.
એકીકૃત સ્વ એક ભ્રમ છે. આપણે ઘણા ભાગોનું બનેલું એક સંઘ છીએ. આ જાણવાથી મને લાગે છે કે આપણને આપણા પોતાના આંતરિક વિરોધાભાસો માટે થોડી વધુ કરુણા રાખવામાં મદદ મળે છે.
આંતરિક વિરોધાભાસો જેમ કે?
જેમ કે ક્યારેક આપણને બહુ ગુસ્સો આવે, ક્યારેક બહુ પ્રેમ, ક્યારેક ખૂબ આળસ આવે, ક્યારેક જોશ આવી જાય. ગઝેનિગાનો એક વિચાર છે કે આપણે એકીકૃત મનોવૈજ્ઞાનિક અસ્તિત્વ નથી, અને એ ઠીક છે, આપણે જટિલ છીએ.
ત્રીજું શું છે?
ત્રીજું, અચેતન મનનું વર્ચસ્વ. મોટાભાગના નિર્ણયો અને કાર્યો આપણી સભાન જાણ બહાર થાય છે. પેલો વિચાર કે ચેતના છેલ્લે જાણે છે, એ આપણને આપણી આદતો અને સ્વચાલિત પ્રતિક્રિયાઓ વિશે વધુ જાગૃત થવા કહે છે.
એટલે કે આપણી આદતો પર ધ્યાન રાખવું.
હા, શા માટે હું અમુક પરિસ્થિતિમાં હંમેશા આ જ રીતે વર્તન કરું છું. કદાચ એ મારી અચેતન પ્રોગ્રામિંગનો ભાગ છે. એને ઓળખીને આપણે બદલવાનો પ્રયાસ કરી શકીએ.
ચોથું,
મગજ એક સામાજિક અંગ છે. આપણે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે બન્યા છીએ. આજના ડિજિટલ યુગમાં પણ સાચા માનવીય સંબંધો અને સમુદાયનું મહત્ત્વ ઓછું નથી થતું. બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ માત્ર સારી વાત નથી, એ આપણા મગજના મૂળભૂત કાર્યનો ભાગ છે.
અને છેલ્લું, પાંચમું,
જે હમણાં જ વાત કરી, ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે બદલાવની શક્યતા. આપણું મગજ બદલાઈ શકે છે. આ જ્ઞાન આપણને નવી વસ્તુઓ શીખવા, ખરાબ આદતો છોડવા અને વ્યક્તિગત વિકાસ માટે પ્રેરણા આપે છે. પ્રયત્ન અને પ્રેક્ટિસથી ખરેખર ફરક પડે છે.
જેમ ગઝાનિગા સૂચવે છે, ભલે મગજ એક નિર્ધારિત સિસ્ટમ હોય,
હા, પણ જવાબદારી એ લોકો વચ્ચેનો સામાજિક કરાર છે અને શીખવાની ક્ષમતા આપણને વધુ સારા બનવાની તક આપે છે.
ખૂબ સરસ. આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી ગયા છે. તો અંતે આ જ્ઞાન ગોષ્ઠીમાંથી મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે આપણો સ્વ એ કોઈ સ્થિર નક્કર વસ્તુ નથી, પણ મગજ દ્વારા સતત રચાતી એક વાર્તા છે, એક નેરેટિવ છે. આ સમજણ થોડી અસ્વસ્થ કરી શકે છે, એ સાચું, પણ તે સાથે જ મને લાગે છે કે પોતાની જાત પ્રત્યે અને બીજાઓ પ્રત્યે વધુ સમજણ અને સહાનુભૂતિ કેળવવામાં મદદ કરે છે. આપણે બધા આપણી વાર્તાઓ જીવી રહ્યા છીએ અને એ વાર્તાઓ બદલાઈ પણ શકે છે.
અને મારા માટે સૌથી મહત્વનો બોધ એ છે કે આપણી જટિલતાને સ્વીકારવી. આપણે સંપૂર્ણ તાર્કિક નથી, આપણે સંપૂર્ણ નિયંત્રણમાં નથી, અને આપણામાં વિરોધાભાસો છે, અને એ બધું માનવ હોવાનો ભાગ છે. ગઝાનિગાનું સંશોધન આપણને માનવ સ્વભાવની ઊંડાઈ અને એની અજાયબીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને કદાચ થોડા વધુ નમ્ર બનાવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.